నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వభావాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति पंडित जयचंद जी छावड़ा रचित भावार्थ साथे परम पूज्य गुरुदेव श्री ना प्रवचनों एनो आधार लई अने आपणे आ स्वाध्याय करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकारनी गाथा 84 चाले छे. 84મી ગાથામાં મૂળ વાત એ કરવામાં આવી કે વ્યવહાર નયનો એવો મત છે, વ્યવહાર નયનો એ મત છે કે આત્મા અનેક પ્રકારના ઉદ્ગળ કર્મને કરે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એમ 8 પ્રકૃતિ અને કુલ 148 કર્મની પ્રકૃતિ, તે બધા જડ કર્મ, પૂદગળ કર્મ એને આત્મા કરે અને વળી એને પાછા એના કર્મના જે ઉદય આવે, એના ફળ આવે, એને પાછો એ ભોગવે, પૂદગળ કર્મને એ ભોગવે એમ વ્યવહાર નયનો મત છે. પણ નિશ્ચયથી એમ નથી. નિશ્ચયથી આપણે જાણીએ છીએ કે ભગવાન આત્મા એ જીવ દ્રવ્ય, એ ચેતન દ્રવ્ય, એ અનંત ગુણોનો પિંડ, એ જ્ઞાન કરવાવાળો જ્ઞાયક, એ જડના કામ કરે નહીં કે જડને ભોગવે નહીં. કર્મ છે તે જડ છે. પૂદગળ કારમણ્ય રજકાણુ, પૂદગળ કારમણ્ય રજકણો ભેગા થઈ અને એના સ્કંદ થાય છે, એ જુદા જુદા પ્રકારના, એ બધા કર્મ તે પૂદગળ છે અને ભગવાન આત્મા તેનાથી જુદો ચેતન છે. એટલે ચેતન એ પૂદગળ કર્મને બાંધતો પણ નથી કે એ કર્મનો વિપાક આવે, એટલે કે એ ઉદયમાં આવે છે તો એના ફળને એ ભોગવતો પણ નથી એમ આપણે સિદ્ધાંત દ્વારા સમજ્યા છીએ, જાણીએ છીએ. 83 ગાથા સુધી એ વાત કરી છે. અહીંયા 84મી ગાથામાં એમ કહ્યું કે પણ વ્યવહાર નયનો એ મત છે કે આત્મા પૂદગળ કર્મને કરે અને એવા કર્મને ભોગવે. આ વાત વ્યવહાર નયથી કહેવામાં આવી છે. વાત એવી એ પ્રસિદ્ધ છે, અનાદિથી એવી પ્રસિદ્ધ છે અને એ અજ્ઞાનીની મિથ્યાદ્રષ્ટિની માન્યતા છે. સાચી વાત તો નિશ્ચયથી જે કહેવામાં આવ્યું તે પ્રમાણે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ભોગવે પણ નહીં. કેમ કે બે દ્રવ્ય વચ્ચે વ્યાપ વ્યાપકપણાનો અભાવ હોવાથી કર્તા કર્મની પ્રવૃત્તિ શક્ય જ નથી. એટલે જીવ દ્રવ્ય ખરેખર તો પૂદગળના કાર્યો કરે જ નહીં, કે પૂદગળમાં વ્યાપતો નથી તો એને પછી કરે નહીં ને ભોગવે પણ નહીં. પણ અહીંયા તો વ્યવહારથી આમ કહેવામાં આવ્યું છે અને એવો એ અજ્ઞાનીઓનો અનાદિથી એ પ્રસિદ્ધ વ્યવહાર છે. એ પ્રસિદ્ધ વ્યવહાર એટલા માટે છે કે અનાદિથી એમ જ ચાલ્યું આવે છે. જેને જ્ઞાન નથી, જેણે ભગવાન આત્માને જાણ્યો નથી, જેને સ્વરૂપનું સ્પંદન અનુભવાયું નથી, સ્વાનુભૂતિ થઈ નથી, એને એવું ભાસે છે. એટલે અનાદિથી આ સંસાર અવસ્થામાં અજ્ઞાનીઓને આવો વ્યવહાર પ્રસિદ્ધ છે. આપણે ટીકાનો ઘણો ભાગ કર્યો છે, છેલ્લી લીટી ફરીથી લઈએ છીએ. એમાં એમ કહ્યું કે એ સુખ દુઃખની પરિણતિને આત્મા ભોગવે છે ત્યારે ખરેખર તો એ પોતાના ભાવને ભોગવે છે. એમ નથી કે પૂદગળ કર્મનો વિપાક છે એને એ ભોગવે છે. પૂદગળ કર્મના વિપાકને કારણે એને જે કંઈ સંયોગો એની સમીપમાં નિકટમાં પ્રાપ્ત થયા છે એ ધન આદિના સંયોગ હોય, કારના, કોમ્પ્યુટરના, કે ખાવા પીવાની વસ્તુના, કે કપડાના, કે મોજ શોખની વસ્તુના જે કંઈ સંયોગો એ પ્રાપ્ત થયા છે, એને ખરેખર આત્મા ભોગવતો નથી. કેમ કે એ બધું બહારમાં છે, પૂતગળ છે, એનાથી જુદું છે, એમાં આત્મા વ્યાપતો નથી, માટે એને એ ખરેખર ભોગવતો નથી. એ ભોગવે છે તો પોતાના ભાવને ભોગવે છે. એટલે એમ અહીંયા છેલ્લે કહેવામાં આવ્યું ભોક્તાની વાત કરતા કે એ પૂતગળ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઉપજેલી પોતાની સુખદુઃખરૂપ પરિણતિ, સુખદુઃખરૂપ પરિણતિ એની પોતાની છે, એ એના ભાવ છે. પોતાના ભાવને કારણે સુખદુઃખ પરિણતિ થાય છે, એમાં ભાવે ભાવક ભાવ વડે એ પોતે પોતાના ભાવને ભોગવે છે. કેમ કે ત્યાં સુધી એ પહોંચે છે. ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવાતો, ભોગવાતો એવો જીવ પૂતગળ કર્મને ભોગવે છે એમ અહીંયા જ્યારે કહ્યું છે તો ખરેખર તો એ પોતે પોતાના ભાવને ભોગવે છે. પરંતુ એ પૂતગળ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની સમીપતા, નિકટતા એને તો એ ભોગવતો નથી. પણ છતાં એવો જ વ્યવહાર પ્રસિદ્ધ છે, અનાદિથી આમ જ ચાલ્યું આવે છે, એ અજ્ઞાનીઓની એ મિથ્યા માન્યતા છે. ભાવાર્થમાં અહીંયા સ્પષ્ટતા કરી છે કે પૂતગળ કર્મને પરમાર્થે પૂતગળ દ્રવ્ય જ કરે છે. કોણ કરે? પૂતગળ કર્મને કોણ કરે? પૂતગળ દ્રવ્ય જ કરે. પૂતગળ દ્રવ્ય એમાં વ્યાપે છે, એટલે વ્યાપ વ્યાપક પણ એને છે, એટલે કરતા કર્મપણું પણ પૂતગળ દ્રવ્યને જ હોય. પૂતગળ દ્રવ્યને બીજાની સાથે કંઈ કરતા કર્મપણું હોય નહીં, એટલે પૂતગળ દ્રવ્ય જ પરમાર્થથી તો એમ કહેવાય કે પૂતગળ દ્રવ્ય કર્મને કરે છે. અને જીવ તો પૂતગળ કર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે. પૂતગળ દ્રવ્ય કર્મને કરે છે ત્યારે જીવ શું કરે છે? જીવ કંઈ કરતો નથી. જીવ તો પોતે પોતાનામાં રહેવાને બદલે બહારમાં રહ્યો છે, પરનું લક્ષ કરે છે, એટલે એને એવા પરના લક્ષે થતા વિભાવ ભાવ છે, રાગ દ્વેષના ભાવ છે, એટલે એવા એ પરિણામને કરે છે. એ રાગ દ્વેષના પરિણામને જીવ કરે છે, પણ એમ નથી કે એ પેલા પૂતગળ કર્મને કરે છે. પૂતગળ કર્મને તો કરનારો કોણ છે? એ પૂતગળ દ્રવ્ય પોતે જ છે, પણ જીવ તો નથી. જીવ તો પૂતગળ કર્મની ઉત્પત્તિ થાય ત્યારે એને અનુકૂળ, અનુકૂળ કહેવાનો અર્થ અહીંયા એવો છે કે જે વખતે એ પૂતગળ કર્મ બંધાય છે ત્યારે ઉચિત નિમિત્ત તરીકે જીવના રાગ દ્વેષના પરિણામ છે. એટલે જ્યારે એ પૂતગળ કર્મની ઉત્પત્તિ થાય છે, પૂતગળ કર્મ બંધાય છે ત્યારે એમાં નિમિત્ત થવાને અનુકૂળ એવા રાગાદિક પરિણામો જીવ કરે છે. એટલે એ જીવનું કાર્ય છે, અને એમાં જીવ વ્યાપક ભાવે એ કરે છે. ત્યારે પણ નિશ્ચયથી જોવા જઈએ તો જીવ એવા રાગાદિક ભાવોને કરી શકે નહીં, કેમ કે એનામાં એવો ગુણ નથી. એ વખતે અશુદ્ધ ઉપાદાન છે, એ વખતે જીવનું ઉપાદાન અશુદ્ધ છે, કેમ કે એને પરનું લક્ષ કર્યું છે. સ્વનું લક્ષ કરતા ઉપાદાન શુદ્ધ છે અને શુદ્ધ નિર્મળ પરિણતિ થાય છે. પરનું લક્ષ કરી અને જીવ બહારમાં ભટકે છે, એનો ઉપયોગ બહારમાં છે, તો એ વખતે ઉપાદાન અશુદ્ધ છે, એટલે રાગ દ્વેષના ભાવ થાય છે. અને એવા રાગ દ્વેષના પરિણામો, એ પર્યાયો, એ જીવની છે, એ ક્ષણિક છે, એ બધું બહારમાં થાય છે. તો એવા અનુકૂળ નિમિત્તને પામીને પેલા કારમણ રજકણો કર્મરૂપે બંધાય છે. વળી પૂતગળ દ્રવ્ય જ પૂતગળ કર્મને ભોગવે છે. આ બીજી વાત લઈએ તો એમાં પણ એમ જ છે. નિશ્ચયથી તો જીવ એ કંઈ પૂતગળ કર્મને ભોગવતો નથી, પૂતગળ દ્રવ્ય જ પૂતગળ કર્મને ભોગવે છે. જીવ તો પૂતગળ કર્મના નિમિત્તથી થતા, પૂતગળ કર્મના નિમિત્તથી એટલે પૂતગળ કર્મનો વિપાક આવ્યો છે, હૃદયમાં વર્તે છે, સંયોગો સર્જાયા છે, એ પૂતગળ કર્મનું નિમિત્ત. એવા નિમિત્તથી એનું લક્ષ થતા પોતાના રાગાદિક પરિણામોને જીવ ભોગવે છે. પોતાના રાગના પરિણામ જીવને થાય છે એ જીવનું પોતાનું કાર્ય છે, એનો કરતા જીવ છે. જ્યારે એને અશુદ્ધ ઉપાદાન છે, પરનું લક્ષ છે, ત્યારે એને એવા રાગાદિક એટલે રાગ અને દ્વેષના પરિણામ થાય છે. જો જીવ પોતે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરીને, ધ્રુવનું લક્ષ કરીને, ત્યાં ઢળીને પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા માં લીનતા કરે છે, તો આવા કોઈ રાગાદિકના પરિણામ થતા નથી. પણ અહીંયા તો અજ્ઞાની મૂંડ જીવની વાત કરવી છે, મિથ્યા દ્રષ્ટિની વાત કરવી છે. એટલે એની અપેક્ષાથી એમ કહેવાય કે એ જ્યારે પરનું લક્ષ કરે છે તો એને જે રાગાદિકના ભાવ થાય છે એ બધા એના છે. જ્ઞાનીને તો એ રાગાદિક પરિણામો એના પોતાના છે જ નહીં. અજ્ઞાનીને એમ છે કે રાગાદિક ભાવ એના છે, એના એ પરિણામ એના છે. અજ્ઞાની અનાદિથી એ પોતે રાગાદિક પરિણામોનો કરતા થાય છે, છતાં પણ રાગાદિક પરિણામોનો કરતા થાય છે, છતાં પણ એ પૂતગળ દ્રવ્યનો તો કરતા થતો જ નથી, એટલે કે પૂતગળ કર્મનો તો કરતા થતો જ નથી. એવી જ રીતે રાગાદિક પરિણામ એ પરના લક્ષે થાય છે, એમાં એ પોતે પોતાના રાગના પરિણામોને ભોગવે છે. પોતાના પરિણામ જે ભોગવવાના થયા છે એ ભાવ પોતાના છે, એને જીવ ભોગવે છે. અજ્ઞાન અવસ્થામાં એ શુભાશુભ ભાવ એને એ ભોગવે છે, સુખ દુઃખની કલ્પનાને એ ભોગવે છે, પણ કે ક્યારેય પરદ્રવ્યને તો ભોગવતો જ નથી. અજ્ઞાન અવસ્થામાં પણ જીવ પરદ્રવ્યને તો ક્યારેય ભોગવતો નથી, માત્ર પોતાના સુખ દુઃખની કલ્પનાના જે ભાવ છે એને જ એ ભોગવે છે. એટલે અહીંયા કહે છે કે જીવ તો પૂતગળ કર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને ભોગવે છે. અજ્ઞાની જીવ લીધો છે એની વાત ચાલે છે, એ પોતાના પરિણામને ભોગવે છે, પણ ક્યારે એ જીવ એ પરદ્રવ્ય પૂતગળને તો ભોગવતો જ નથી. એટલે કહે છે કે પરંતુ જીવ અને પૂતગળનો આવો નિમિત્ત નૈમિતિક ભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પૂતગળ કર્મને જીવ કરે છે અને ભોગવે છે, એવો અજ્ઞાનીને ભ્રમ છે. અજ્ઞાનીને એવી ઊંધી માન્યતા છે કે એ કર્મ કરે છે અને કર્મને ભોગવે છે. આપણે તો વર્તમાનમાં અત્યારે જે પોતાની જાતને જૈન કહેવડાવે છે એવા 1,00,000 જૈનને ભેગા કરીને પૂછીએ તો બધા એમ જ કહેશે, ભાગ્યે જ એમાંથી 2 કે 3 માણસ જ એક એમ કહેવાવાળા નીકળે કે જીવ કર્મ કરતો નથી કે કર્મ ભોગવતો નથી. બાકી તો એમ સમજી લેવું કે 99,998 માણસો તો એમ જ કહેશે કે હા, જીવ એ કર્મ કરે અને પછી કર્મને ભોગવે. આ જૈનોની આવી દશા છે. સમજ્યા નથી, મૂળ વસ્તુનું સ્વરૂપ સમજ્યા નથી, અભ્યાસ કર્યો નથી. આત્માનું સ્વરૂપ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી મિથ્યા માન્યતા જ રહે, અને આત્માનું સ્વરૂપ જ્યારે સમજાય ત્યારે એને ચમત્કાર થઈ જાય છે. શું ચમત્કાર થઈ જાય? કરે હું આવો ત્રિકાળ નાયક ભગવાન આત્મા સિદ્ધ સમાન, અને આ બધું હું આ શું લઈને મિથ્યા માન્યતા લઈને બેઠો છું? આ શેની વાત છે? આ શું છે? એ પોતાની જાતને જ્યારે સમજશે કે પછી તો કંઈ બાકી રહેશે નહીં. એવો પુરુષાર્થ એને ઉપડશે કે સ્વાનુભૂતિ કરે જ છૂટકો, અને એક વખત અનુભવ થયો પછી તો દ્રષ્ટિ બદલાઈ જાય છે. પણ કોણ કરે છે એવા પુરુષાર્થ? કોણ કરે છે એવી સમજ? કોણ એવા અભ્યાસ કરે છે? સ્વાધ્યાય કરનારને પણ પોતે સ્વાધ્યાય દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે, શું એચીવ કરવાનું છે એનું ભાન નથી હોતું. સ્વાધ્યાય કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. વર્ષોના વર્ષો સુધી પંડિતો સ્વાધ્યાય કરાવ્યા જ કરે છે. અરે, પંડિતો પણ સમ્યક દર્શન વિના આમ ને આમ ઉપર ચાલ્યા જાય છે. સમ્યક દર્શન પ્રગટ કરવું એ કોઈ નાની વાત નથી. પ્રભુ, એ ભાવને પકડવો, એ ભાવમાં રાચી રહેવું, પોતે શુદ્ધ ભગવાન આત્મા નાયક ત્રિકાળ જ્ઞાયક જ છે એ ભાવમાં રાચી રહેવું ને એમાં દ્રઢતા કરતા જ જવી કરતા જ જવી કરતા જ જવી અને પછી એવા નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના એવા સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રચંડ પુરુષાર્થ આદરવો આ કોઈ નાની સૂની વાત નથી. દ્રઢતા નથી તો એ વાત બનવાની જ નથી. પહેલા તો એ દ્રઢ નિર્ણય કરવો પડશે કે જીવ ક્યારેય એ પરના કાર્યો કરતો નથી કે પરને ભોગવતો નથી. કર્તા કર્મ અધિકારમાંથી આ વાત જ મૂળ વાત છે, એને પકડવાની છે કે ક્યારેય આ જીવને પરમા કરવાપણું પણ નથી, ભોગવવાપણું પણ નથી. જીવ કોઈ પણ અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં પણ એ પરને તો ક્યારેય ભોગવતો નથી કે કરતો નથી. અજ્ઞાન અવસ્થામાં પણ, અજ્ઞાન અવસ્થામાં એ જે કરે છે એ વિભાવ ભાવે પરિણમે છે, રાગ આદિના ભાવે એ પરિણમે છે, રાગ દ્વેષ કરે છે, એ ક્ષણિક છે, એ એના મૂળ સ્વભાવમાં નથી, એનામાં ગુણ નથી, છતાં એ કરે છે તો એ અજ્ઞાન અવસ્થા છે અને એની ઊંધી માન્યતા છે. પણ એમ તો નથી કે પર દ્રવ્યને કરે, પૂતગળના કાર્યો કરે એટલે કર્મને બાંધે, જળ કર્મને એ કરે એ તો ક્યારેય નથી, ત્રણ કાળમાં નથી, એ તો મિથ્યા માન્યતા છે. એટલે વ્યવહાર નયનો એ મત છે અને એ અજ્ઞાનીનો મત છે. અનાદિથી ભલે એવો મત ચાલ્યો આવ્યો પણ એ અજ્ઞાનીઓનો સંસાર પ્રસિદ્ધ વ્યવહાર છે, એ અજ્ઞાનીનો છે, જ્ઞાનીનો એવો મત નથી. એટલે આ જીવ અજ્ઞાન અવસ્થામાં પણ પૂતગળ દ્રવ્યના કાર્યો કરતો નથી કે પૂતગળ દ્રવ્યને ભોગવતો નથી. અજ્ઞાન અવસ્થામાં એ રાગાદિક પરિણામો કરે છે, એ રાગના ભાવ કરે છે અને પોતાની સુખ દુઃખની કલ્પનાને એ ભોગવે છે. બસ આટલી જ વાત છે. હવે એ જે કરવું અને ભોગવવું જે છે એ અજ્ઞાન અવસ્થાની અંદર એની ઊંધી માન્યતા છે. કેમ કે એવું કરવાપણું ને ભોગવવાપણું સિદ્ધને નથી, શુદ્ધ આત્માને નથી, એટલે એને પણ હોઈ શકે
નહીં.
નિશ્ચયથી તો એને પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જ કરવાનો અને ભોગવવાનો હોય, બીજું કંઈ હોય નહીં. પોતે શુદ્ધ ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છે, એમાં એ રાચી રહે છે અને એમાંથી ઉદ્ભવતા અવ્યા બાદ આનંદને એ ભોગવે છે. જે ક્યારે ઓછો દત્તો થતો નથી, એક સરખો આવ્યા કરે છે એવો એ આનંદ અને એવા એ સુખને એ ભોગવે છે. પણ એ પર દ્રવ્યને ભોગવતો નથી કે ખરેખર તો એની જે સુખ દુઃખની કલ્પના પરના લક્ષે થતી છે એને પણ એ ભોગવવા વાળો નથી. જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી ભલે એ માને કે હું ગુલાબજાંબુ ખાઉં છું ને ભોગવું છું, પણ એથી કરીને એ કંઈ ગુલાબજાંબુને ભોગવતો નથી, પોતાના એવા ભાવને ભોગવે છે કે આ ગુલાબજાંબુ છે તે મને સુખનું કારણ છે. જ્ઞાનીને એ વાત નથી. પરમાર્થે જીવ પૂતગળની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં જ્યાં સુધી ભેદ જ્ઞાન ન હોય ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. બહુ સરસ અહીંયા સ્પષ્ટતા કરી છે કે પરમાર્થે જીવ અને પૂતગળ બંનેની પ્રવૃત્તિઓ તો ભિન્ન છે, બંનેની પ્રવૃત્તિ જુદી ચાલી રહી છે. પેલો ચેતન ભગવાન આત્મા અને આ પૂતગળ જળ એ બંનેની પ્રવૃત્તિઓ ભિન્ન જ હોય, કેમ કે બંનેના ગુણો જુદા જ પ્રકારના છે. એટલે પરમાર્થથી તો જીવ અને પૂતગળની પ્રવૃત્તિ ભિન્ન છે, છતાં એ અજ્ઞાન અવસ્થામાં છે, એને ભેદ જ્ઞાન નથી થયું કે પોતે પૂતગળથી જુદો છે, બીજાથી જુદો છે. એવું જ્યાં સુધી એને ભેદ જ્ઞાન ન હોય ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. શરીર સાથે રહેલો જીવ એમ માને છે અને બીજાઓને એમ લાગે છે કે આ બધા શરીરના કામો કરે છે તે જીવ કરે છે. અજ્ઞાનીને જીવ પૂતગળનું ભેદ જ્ઞાન નહીં હોવાથી ઉપલક દ્રષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે. ઉપલક દ્રષ્ટિ એટલે બહારથી ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે જણાય છે એને એ સાચું માને છે. અતિન્દ્રિયપણે જે ભગવાનને જણાયું છે, અતિન્દ્રિયપણે જે તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને જણાયું છે એ પરમ સત્ય છે. ઇન્દ્રિય દ્વારા એને જે દેખાય છે તે સત્ય નથી. જીવ અને શરીર બે ભિન્ન છે પણ એને ઇન્દ્રિય દ્વારા એ જણાતું નથી, એટલે જીવને અને શરીર પૂતગળને એ એકરૂપ માને છે અને શરીરના કાર્યોને જીવ કરે છે એવી એની ઊંધી માન્યતા છે. કેમ કે ઇન્દ્રિય દ્વારા એને એવું દેખાય છે, એટલે એ ઉપલબ્ધ દ્રષ્ટિએ જે એવું દેખાય છે એટલે એને એવું એ માને છે. પણ તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન અતિન્દ્રિયપણે જે જ્ઞાન કરે છે તે પરમ સત્ય છે, અને એમાં તો એવું છે જ નહીં. એમને તો ભેદ જ્ઞાન વર્તે છે, એટલે એ તો સ્પષ્ટ જાણે છે કે આ જીવ છે અને આ અજીવ છે, આ પૂતગળ છે અને આ જીવ છે. એ બંને સાથે એક જ ક્ષેત્રમાં રહ્યા છે, છતાં પણ બંને ભિન્ન છે, જુદા છે. બંનેના પરિણામો પણ ભિન્ન છે, જુદા છે, તે એકબીજાના કાર્ય કરતા નથી. બંને જુદા છે, પણ આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને હજી અતિન્દ્રિયપણે પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થયું નથી, પોતાનું સ્વરૂપ અનુભવાયું નથી કે પોતે ભગવાન આત્મા આ સૌથી નજીક રહેલા શરીરથી પણ એ જુદો છે, ત્યાં સુધી આ બધી ઊંધી માન્યતાઓ વર્તે છે. આગળ અહીંયા કહે છે કે તેથી તે એમ માને છે કે જીવ પૂતગળ કર્મને કરે છે અને ભોગવે છે. શ્રી ગુરુ ભેદ જ્ઞાન કરાવી પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે. એમને એમ સીધો વ્યવહાર નથી કહી દીધો, જીવનું જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એવું સ્વરૂપ જ્ઞાની મહાપુરુષોએ અનુભવ્યું છે, અને એને અનુભવતા પહેલા જે ભેદ જ્ઞાનમાં જાણ્યું એ દ્વારા એ મહાપુરુષો આપણને સમજાવે છે કે આ જીવ જુદો અને આ શરીર પૂતગળ જુદું, આ જળ કર્મો જુદા અને આ નાયક ભગવાન આત્મા ચેતન જુદો, એવું એમને સ્પષ્ટ થયું છે. એટલે એવું પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ બધાથી ભિન્ન છે એમ ભેદ જ્ઞાન કરાવીને, અને પરમાર્થે જીવનું કેવું સ્વરૂપ છે, શુદ્ધ નિર્મળ સ્વરૂપ કેવું છે એ સમજાવીને, કે જેમાં એક સમયની પર્યાય પણ નથી એવો ધ્રુવ ભગવાન આત્મા સિદ્ધ સમાન છે એવું સ્વરૂપ બતાવીને, પછી આ અજ્ઞાનીના જે ભાવ છે પૂતગળમાં કરવાના અને પૂતગળને ભોગવવાના, એને એ મિથ્યા કહ્યો, એને વ્યવહાર કહ્યો છે. તો આ રીતે અહીંયા ભાવાર્થ છે. હવે આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ 84મી ગાથા ઉપર પ્રવચનમાં જે વાત કરી છે એના કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 4 પાના નંબર 196, એમાં શરૂઆતમાં જ ગુરુદેવ કહે છે કે હવે અજ્ઞાનીનો રૂઢ વ્યવહાર દર્શાવે છે. અજ્ઞાની શું માને છે તે સ્પષ્ટ કરી અને પછી ભેદ જ્ઞાન કરાવવું છે કે આ તો અજ્ઞાનીની માન્યતા છે. અહીંયા ટીકા ઉપરનું પ્રવચન છે એની અંદર વાત કરે છે શરૂઆતમાં કે જેમ અંદરમાં વ્યાપ વ્યાપક ભાવથી માટી ઘડાને કરે છે અને વ્યાપ વ્યાપક ભાવથી માટી ઘડાને કરે છે અને કુંભાર એને કરતો નથી, વ્યાપ વ્યાપક ભાવથી માટી ઘડાની પર્યાયને કરે છે અને કુંભાર કરતો નથી, આ વાત જેવી કરી કે ત્યાં જ એક કોઈએ પ્રશ્ન કર્યો કે આ વાત ગળે ઉતરતી નથી. ઘડાનો કરતા માટી જ હોઈ શકે, કુંભાર હોય જ નહીં, આ વાત જે છે એનો ફરી ફરીને વિચાર કરવાનો છે. ગુરુદેવે એમ કહ્યું કે આ વાત ગળે ઉતારવી પડશે. શું શું ગળે ઉતારવું પડશે? કે ઘડો એ માટીની પર્યાય છે અને એ માટીની પર્યાયને કરનાર માટી પોતે જ છે, એમ નથી કે બીજું દ્રવ્ય એને કરે છે, કુંભાર એને કરતો નથી. આ વાત જ્યાં સુધી નહીં બેસે ત્યાં સુધી ધર્મનું સાચું સ્વરૂપ સમજાશે નહીં. એટલે ગુરુદેવ કહે છે કે આ વાત ગળે ઉતારવી પડશે, વસ્તુનું સ્વરૂપ જ એમ છે. અહીંયા તો કહે છે કે વ્યવહારનો જે શુભરાગ છે તેને પોતાનું કર્તવ્ય માની તેનો કરતા થાય છે, તેને આત્મા હેય થઈ જાય છે. જ્યારે આ ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળક નાયક એ પોતે પોતાના સ્વભાવને કરે, પોતાના સ્વભાવને અનુભવે, એમાંથી આવતા આવ્યા બાદ સુખનો અનુભવ કરે, એની જગ્યાએ જો એ એમ માને કે આ શુભાશુભ રાગને હું કરું છું તો પછી એને એની દ્રષ્ટિમાં એની માન્યતામાં ભગવાન આત્મા જે છે એ હેય થઈ ગયો. ભગવાન આત્મા એને હેય થઈ જાય છે. રાગને એ પોતે કરે છે, રાગને એ ઉપાધિ માને છે, એને તો અમૃત સ્વરૂપ ભગવાન આત્મા હેય થઈ ગયો છે, એને તો ભગવાન આત્માને હેય માન્યો છે. અહીંયા તો એટલી બધી વાત કરી દીધી. પેલા પરદ્રવ્યને કરવાની તો વાત એક બાજુ રહી ગઈ, પણ પોતે પોતાના વિભાવ ભાવ વિકારી ભાવને કરે છે એ માન્યતા વાળો પણ પોતે પોતાના શુદ્ધ સ્વભાવી ભગવાન આત્માનો તિરસ્કાર કરી રહ્યો છે. જો તમારી દ્રષ્ટિમાં એમ છે કે શુભાશુભ ભાવ મારા છે, તો સમજવું કે તમને તમારા શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માનો તિરસ્કાર છે, એમ અહીંયા ગુરુદેવ કહે છે. રાગને ઉપાધેય માનનારે અમૃત સ્વરૂપ ભગવાન આત્માને હેય માન્યો છે. અને ઉદાહરણ આપ્યું છે ગુરુદેવે, બહુ સુંદર વાત કરી છે કે જેમ કોઈ મહાપુરુષ ઘેર આવે તેને છોડીને નાના બાળક સાથે વાત કરવા લાગી જાય તો તે મહાપુરુષનો અનાદર છે. આપણે આપણા ઘેરે કોઈ મહાપુરુષને બોલાવ્યા હોય, એવા નાની મહાપુરુષ આપણે ત્યાં પધાર્યા હોય અને આપણે એ વખતે આપણા નાના પૌત્રને રમાડવા બેસી જઈએ અને એની સાથે કાલી કાલી વાતો કરવા બેસી જઈએ, તો એનો અર્થ એવો થાય છે કે મહાપુરુષનો આપણે અનાદર કરી રહ્યા છીએ. એ વાત તો આપણને ગળે ઉતરે છે ને કે એવું ન હોય. એ વખતે આપણે એ બાળકને કહી કે જા તું એક બાજુ ત્યાં રમ, અથવા કોઈકને કહી કે અમને લઈ જાઓ અને બાબાને રમાડો કે બેબીને અહીંયા રમાડો, જે કંઈક હોય તે. અને આપણે એ મહાપુરુષની પાસેથી સત્સંગ દ્વારા એમની વાણી સાંભળીએ, ઉપદેશ સાંભળીએ, એમ હોય. અરે મહાપુરુષની વાત જવા દો, વ્યવહારમાં તમારે ત્યાં કોઈક આવે છે, તમારી ઓફિસના જ કોઈ મોટા ઓફિસર તમારાથી સિનિયર કોઈ આવે છે, ત્યારે પણ તમે બીજા બધા કામો એક બાજુ મૂકી અને બીજાઓ સાથેની ચર્ચાને બંધ કરીને, અરે એ વખતે આવ્યા હોય ફોન તો એને પણ તમે એમ કહી દો છો કે હું થોડી વાર રહીને તમને ફોન કરું છું, એમ નથી કરતા? તો અહીંયા તો સાક્ષાત ભગવાન આત્મા અંદરમાં બિરાજે છે. અંદરમાં આ ભગવાન આત્મા બિરાજે છે, એનો અનાદર કરી અને તું રાગ દ્વેષના ભાવે પરિણમે અને પાછો એમ કે એ ભાવ શુભ ને અશુભ ભાવ મારા છે. શું કહે છે તું? શું કહે છે ભાઈ? તું જરાક તો સમજ. ગુરુદેવ અહીંયા એમ કહે છે કે તું રાગને ઉપાધેય માની રહ્યો છે, શુભ ભાવ અને અશુભ ભાવ એ મારા છે, હું એનો કરનારો છું, એનો ભોગવનારો છું, આ શું તું લઈને બેઠો છે? તારે ત્યાં અંદરમાં ભગવાન બિરાજે છે ને, એવા ભગવાનને તું છોડીને એમનો અનાદર કરીને તું બહારમાં શું કરી રહ્યો છે? ગુરુદેવ એમ કહે છે કે મહાપુરુષ આવ્યા છે, ઘરમાં બિરાજી રહ્યા છે, એનો અનાદર કરે છે તું. ત્રણ લોકનો નાથ ભગવાન અંદર મહાન ચીજ પડી છે, એની સન્મુખ ન થતા તું રાગ સામે લક્ષ કરીને શું કરી રહ્યો છે? અરે રે, તને તો ભગવાનનો અનાદર છે. ગુરુદેવ બહુ સરસ વાત કરે છે ભાઈ, આ ભાવને પકડીએ ને તો અંદર આત્મામાં જવાય એવી વાત છે. શું કહે છે કે ત્રણ લોકનું નાથ ભગવાન અંદર મહાન ચીજ પડી છે, તેની સન્મુખ ન થતા રાગ સામે લક્ષ કરીને એ આનંદ માને છે, તો તે ભગવાન આત્માનો અનાદર કરનારો છે. અને પરમાત્મા પ્રકાશની ગાથા 36 વાત અહીંયા કરી દીધી છે કે અત્ર સદૈવ પરમાત્મા વિતરાગ નિર્વિકલ્પ સમાધિ રતા નામ ઉપાદેયો ભવત્ય નેષાહેય ઇતિ ભાવાર્થ. સદાય વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન સાધુઓને તો આત્મા ઉપાદેય છે, મુનિઓને તો આત્મા જ ઉપાદેય છે, પોતે સમાધિમાં લીન એવા મહાપુરુષો છે સાધમે ગુણસ્થાનકે, તે વારંવાર પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, એમને તો વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીનતા થઈ છે, પોતાના સ્વરૂપમાં લીનતા થઈ છે, અને એમને તો આત્મા જ ઉપાદેય છે, આત્માનો જ આશ્રય છે, આત્મા જ ઉપાદેય છે, પણ એ મૂંઢ અજ્ઞાનીને નથી. ગુરુદેવ કહે છે કે સાંભળ ભાઈ, આત્મા જે શુદ્ધ ચૈતન્ય ઘન પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન છે, તે નિર્વિકલ્પ સમાધિમાં લીન એવા સાધુઓને સદાય ઉપાદેય છે, અને એમને રાગ છે, શુભ રાગ છે, એ હેય છે. તથા જે રાગને ઉપાદેય માનીને રાગની રૂચિમાં પડ્યા છે તેમને આત્મા હેય છે. જે શુભાશુભ ભાવને ઉપાદેય માનીને, સારો માનીને, ઈષ્ટ માનીને એની રૂચિમાં પડ્યા છે, એમને તો પોતાનો ભગવાન આત્મા હેય છે. અને ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળક નાયક જેને હેય છે, એને તો તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન, સિદ્ધ ભગવાન પણ અપેક્ષાથી હેય છે. જો શુદ્ધ આત્મા જો તને હેય છે, તો પછી શુદ્ધ આત્મા એવા સિદ્ધને પણ તું અનાદર કરી રહ્યો છે. સિદ્ધનો અનાદર તારાથી જાણે અજાણે થઈ જાય છે. જો તને સિદ્ધ સિદ્ધનો આદર છે, તો તને શુદ્ધ આત્માનો આદર છે. અને શુદ્ધ આત્માનો આદર છે, તો તને તારા નિજ શુદ્ધ સ્વરૂપનો આદર છે. પણ તને તારા નિજ શુદ્ધ સ્વરૂપનો આદર નથી. અને રાગનો આદર છે, રાગમાં રૂચિ છે, અને રાગ ઉપાદેય છે, તો તને ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી જ્ઞાયક તારો અંદરમાં પડ્યો છે, એનો અનાદર છે. અને એનો અનાદર છે, તો તને શુદ્ધ આત્માનો અનાદર છે. અને શુદ્ધ આત્મા કોણ છે? સિદ્ધ શુદ્ધ આત્મા છે. એનો પણ એ રીતે તને અનાદર થાય છે. તને કેવડી ભગવાન, તીર્થંકર ભગવાનનો પણ જાણી અજાણી અનાદર થઈ જાય છે. તું તારા શુદ્ધ સ્વરૂપનો અનાદર કરે છે, તો જાણે અજાણે તું સિદ્ધ અને કેવડી અને અરિહંત તીર્થંકર ભગવાનનો પણ અનાદર કરી રહ્યો છે. બહુ સરસ વાત મૂકી દીધી છે. અહીંયા તો રાગની રૂચિવાળાને આત્મા હેય છે એમ અહીંયા તો વાત કરી દીધી છે. જેની વાત છે ભાઈ, અંતરની વાત છે. આગળ અહીંયા ગુરુદેવ કહે છે 197માં પાના ઉપર ગાથાની સમજ આપતા કહે છે કે અહીં બે દ્રવ્યો વચ્ચે ભેદ જ્ઞાન કરાવવું છે. કયા બે દ્રવ્ય છે? જીવ દ્રવ્ય અને પેલું ભૂતગળ. રાગનું પરિણમન અજ્ઞાની વ્યાપ વ્યાપકપણે પોતામાં પોતે કરે છે. રાગ મારું વ્યાપ્ય કર્મ અને રાગનો હું વ્યાપક કરતા એમ અજ્ઞાની માને છે. રાગ જે છે એ મારું કર્મ છે, એ મારું કાર્ય છે. રાગ મારું વ્યાપ્ત કાર્ય, કેમ કે એમાં એ પોતે પહોંચે છે. અને એ રાગનો કરનારો, વ્યાપક કરતા એ હું છું એમ અજ્ઞાની માને છે. આ માન્યતા તો ખોટી જ છે. નિશ્ચયથી તો આ માન્યતા બરાબર છે જ નહીં. અને જ્યારે એને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થાય ત્યારે તો આવી માન્યતા હોતી જ નથી. આ તો અજ્ઞાનીની માન્યતા છે. એટલે અજ્ઞાની એ વાત માને, એને માટે ગુરુદેવ કહે છે કે એ અજ્ઞાનપણે એ માને ત્યાં સુધી તો ઠીક છે. અજ્ઞાનપણે એવી રીતે એ માને છે તો એ અજ્ઞાની છે. એટલે અજ્ઞાનપણે એ માન્યતા એની છે. અજ્ઞાની પોતાની ચીજને ભૂલી ગયો છે એટલે એવા વિકારી પરિણમનને એ વ્યાપ વ્યાપક ભાવથી કરે છે. એ એની અજ્ઞાન દશા છે. એટલે એ અજ્ઞાન દશામાં બરાબર લાગે છે. પરંતુ તેનું વિકારી પરિણમન નવા કર્મબંધમાં નિમિત્ત છે. ત્યાં નિમિત્ત દેખીને મેં કર્મ બાંધ્યા છે એવું જે અજ્ઞાની માને છે તે તો વિપરીત માન્યતા છે. શું કહેવું છે કે ભાઈ, અજ્ઞાન ભાવે એ રાગ દ્વેષનો કરતા થાય છે ત્યાં સુધી તો એ અજ્ઞાનીની વાત ઠીક છે. પણ એવી અજ્ઞાન દશામાં અજ્ઞાન ભાવે પણ એ કર્મનો કરતા થાય, કર્મ મેં બાંધ્યા એમ જો માને તો એ બિલકુલ મિથ્યા, ઊંધી, ખોટી, વિપરીત માન્યતા છે. અજ્ઞાન દશામાં પણ એ જે નિમિત્ત કારણ છે, જે રાગદ્વેષ આદિના ભાવ જે નિમિત્ત કારણ છે, એ નિમિત્ત કારણને દેખીને એ એમ માને કે મેં કર્મ બાંધ્યા એવું એ અજ્ઞાની માને તો એ વાત તો બિલકુલ ખોટી છે, એ તો વિપરીત છે. અને એ જ રીતે ભોગવવાની વાત માટે પણ ગુરુદેવ કહે છે કે હરખ શોકના ભોગના કાળે કર્મ એમાં નિમિત્ત છે. કર્મનો ઉદય વર્તે છે, કર્મનો વિપાક છે, એના ફળ આવ્યા છે. એટલે એના નિમિત્તે એને જે હર્ષ અને શોકના ભાવ થાય છે એને એ ભોગવે છે. છતાં એ જે નિમિત્ત કારણ જે છે એ કર્મના ઉદય છે. એને જો એ એમ માને કે એ કર્મના ઉદયને કારણે ફળ જે આવ્યા છે એને ભોગવું છું એવી જો ઊંધી માન્યતા હોય તો એ તો બિલકુલ બરાબર નથી. હરખ શોકના ભોગના કાળે કર્મ એમાં નિમિત્ત માત્ર છે. તેથી એ જો એમ માની લે કે હું કર્મને ભોગવું છું તો એ તો ઊંધી માન્યતા છે, વિપરીત માન્યતા છે. અહીં તો પરનો કરતા જીવ નથી એવું ભેદ જ્ઞાન કરાવીને કર્મ બંધનના કાળમાં જ્ઞાની આત્મા તેનું નિમિત્ત પણ નથી એ વાત સિદ્ધ કરવી છે. જો હવે જ્ઞાનીની વાતને ગુરુદેવ અહીંયા બતાવે છે કે જ્ઞાની તો બરાબર સમજે છે, જાણે છે, અને એને તો એવું ભેદ જ્ઞાન વર્તે છે કે કર્મબંધના કાળમાં પણ એનું નિમિત્ત પણ નથી. એટલે કહેવું એ છે કે કર્મનો બંધ થાય છે તો થાય છે, ભગવાન આત્મા એમાં કંઈ કરતો નથી. કર્મબંધના કાળમાં ભગવાન આત્મા ખરેખર કંઈ કરતો નથી. ભગવાન આત્મા એટલે ત્રિકાળી નાયક જે છે એ કંઈ કરતો નથી. એના જે વિભાવ ભાવ જે છે, જે પર્યાયમાં છે, જે એક સમયની પર્યાય છે, એ નિમિત્ત કારણ છે. કંઈ ભગવાન આત્મા નિમિત્ત કારણ નથી. નિમિત્ત કોણ છે? કર્મબંધની અંદર નિમિત્ત કોણ છે? આત્મા કર્મને બાંધતો નથી, કર્મ કરતો નથી, એ વાત તો બરાબર, પણ સાથે ને સાથે એમાં નિમિત્ત જે છે એની વાત લઈએ તો એ નિમિત્ત કોણ છે? ભગવાન આત્મા નિમિત્ત નથી, પણ એના વિભાવ પરિણામ એ નિમિત્ત છે. અને વિભાવ પરિણામ કોને છે? ભગવાન આત્માને છે? શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકને છે? ના, એને તો નથી. એમાં તો એવો ગુણ પણ નથી કે એને વિભાવ પરિણામ થાય. એ રાગદેશના વિભાવ પરિણામ જે છે એ તો પર્યાયમાં છે, ક્ષણિક વસ્તુ છે, એ અશુદ્ધ ઉપાદાન છે, એ એવી એ વખતની એ સમયની યોગ્યતા છે, અને એવા પરિણામ છે એ નિમિત્ત છે. કંઈ ત્રિકાળી ભગવાન આત્મા એમાં કંઈ નિમિત્ત નથી. બહુ સમજવા જેવી વાત છે. ત્રિકાળી દ્રવ્ય અને એની વર્તમાન પર્યાય બેને અહીંયા જુદા પાડ્યા છે, અહીંયાનું ભેદ જ્ઞાન કરાવ્યું છે. શું ભેદ જ્ઞાન છે? કે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક નાયક નાયક શુદ્ધ છે, ત્રિકાળ ત્રણેય કાળે શુદ્ધ છે. એ શુદ્ધ દ્રવ્યની અંદર કોઈ એવો ગુણ નથી કે એ કર્મબંધમાં નિમિત્ત બને. તો કર્મબંધની અંદર નિમિત્ત શું થાય છે? તો કે વર્તમાન અવસ્થા જેમાં એ પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈને, પોતાના જ્ઞાયક ભાવથી ચ્યુત થઈને, ત્યાંથી હટીને બહારમાં રહ્યો છે એ વખતે જે ભાવ છે તે અશુદ્ધ ભાવ છે, અન્ય ભાવ છે, વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે. અને એ ભાવ જ્યારે થાય છે ત્યારે એમાં શુભ કે અશુભ ભાવ વર્તે છે, એ રાગ અને દ્વેષના પરિણામ એ વખતે થાય છે. એ બધું જે ક્ષણિક છે એ કર્મબંધમાં નિમિત્ત કારણ છે, એ કર્મબંધમાં નિમિત્ત કારણ છે. પણ એમ નથી કે એ ભગવાન આત્મા આત્મદ્રવ્ય એ નિમિત્ત છે, એમ તો ક્યારેય નથી. આ જો એક બીજી અપેક્ષાની વાત બહુ સરસ રીતે સમજાવી દીધી છે કે ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, શુદ્ધ છે, એને આ રાગદેશના પરિણામ પણ થતા જ નથી. જો એના તરફ દ્રષ્ટિ કરીને રહ્યો છે તો એ પરિણામ એને થતા જ નથી, માટે એ પરિણામને જીવના કહ્યા જ નથી. એ પરિણામને તો પુદ્ગળ પરિણામ કરી એમ કહી અને શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્માનું સ્વરૂપ દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવ્યો છે, એને તો કાઢી નાખ્યા છે. અને એ જે પરિણામ છે એ પરિણામ પણ ખરેખર કર્મને બાંધતા નથી, પણ એ કર્મ બંધ થાય છે, પુદ્ગળ કર્મ બંધ થાય છે તો એમાં એ નિમિત્ત કારણ છે. પુદ્ગળ કર્મ બંધ તો એ પુદ્ગળના પરિણામમાં જ છે. પુદ્ગળ કર્મ બંધાય છે એ પુદ્ગળના જ પરિણામ છે, અને એ બંધાય છે, કર્મ બંધાય છે, એમાં નિમિત્ત શું છે? તો નિમિત્ત આ જીવના વિકારી પરિણામ છે, વિભાવ ભાવે એનું પરિણમન જે થયું છે, રાગ દ્વેષરૂપ પરિણમન છે એ છે, નહીં કે જીવ દ્રવ્ય આત્મદ્રવ્ય એમાં નિમિત્ત કારણ નથી. આત્મદ્રવ્ય જુદું છે, આત્મદ્રવ્ય શુદ્ધ ત્રિકાળી છે, એનું શુદ્ધ નિર્મળ પરિણમન થઈ રહ્યું છે, એ કંઈ નિમિત્ત બનતું જ નથી. ભગવાન આત્મા ક્યારેય કોઈ વસ્તુમાં નિમિત્ત થતો જ નથી. પરમ સત્ય તો એ છે કે આ ત્રિકાળી નાયક ભગવાન આત્મા ક્યારેય નિમિત્ત થતો જ નથી. એ તો શુદ્ધ પરિણમન રૂપે પોતે પરિણમી રહ્યો છે, એનું લક્ષ્ય કરતા તો શુદ્ધ નિર્મળ પર્યાય જ થાય છે. પણ એનું લક્ષ્ય છોડીને જ્યારે એ બહારમાં રહ્યો છે, પ્રમાદમાં રહ્યો છે, ત્યારે એના જે ભાવ થયા, વિકારી ભાવ થયા, એ ભાવ રાગદ્વેષના ભાવ, શુભાશુભ ભાવ, એ નિમિત્ત કારણ બને છે. શેનું નિમિત્ત કારણ બને છે? કે પેલા પૂતગળ કર્મ બંધાય છે ને, જળ કર્મ બંધાય છે, એમાં એ નિમિત્ત કારણ બને છે. બહુ સ્પષ્ટ વાત કરી છે. આવી વાત ગુરુદેવ સિવાય ક્યાંય નહીં મળે. ગાથા વાંચી જઈએ કે સમયસર વાંચી જઈએ, એમાં તો કંઈ ભાઈ કંઈ અર્થ સરશે નહીં. ગુરુદેવ પાસેથી આપણે આ બધું સમજવાનું છે. બહુ સુંદર વાત મૂકી દીધી છે. કર્મબંધનમાં આત્મદ્રવ્ય નિમિત્ત નથી, એવો જ એ ભગવાન આત્માનો સ્વભાવ છે. બહુ સરસ વાત છે. આગળ પણ અહીંયા કે છે નીચે પાંચમા પેરેગ્રાફમાં કે આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મનું નિમિત્ત નથી. આત્માનો એવો સ્વભાવ જ નથી કે એ પૂતગળ દ્રવ્ય કર્મ બંધાય એનું નિમિત્ત થાય. આત્મદ્રવ્ય, અહીંયા આત્મદ્રવ્યની વાત છે. આત્મામાં એવો કોઈ ગુણ નથી, એનો સ્વભાવ નથી કે એ બીજા પૂતગળ દ્રવ્ય કર્મ બંધાય એને માટે નિમિત્ત પણ થાય. એને કરે એ તો વાત છે જ નહીં, બે દ્રવ્ય જુદા છે, પણ એનું નિમિત્ત પણ એ નથી. ત્રિકાળી ભગવાન આત્મા માત્ર જ્ઞાયક 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 છે, એ પૂતગલિક કર્મનું નિમિત્ત નથી. એ દ્રવ્ય નિમિત્ત કેવી રીતે હોય? દ્રવ્ય નિમિત્ત નથી તો જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે એવો જ્ઞાની પણ નવા કર્મ બંધમાં નિમિત્ત નથી. કેવી સરસ વાત મૂકી. જેની દ્રષ્ટિ ભગવાન આત્મા તરફ છે એને કર્મબંધમાં નિમિત્ત પણ હોય જ નહીં. ભગવાન વિતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. આ બહારના રૂપા શરીર વગેરેના જે આકર્ષણ રૂચિ થાય છે એ બધો મિથ્યાત્વ ભાવ છે. અંદર પૂર્ણ આનંદનો નાથ પરમાત્મા ત્રિકાળ સુંદર પડ્યો છે, તેનું આકર્ષણ એની રૂચિ છોડી અને આ પર વસ્તુમાં આકર્ષણ થઈ જાય છે એ તો અજ્ઞાન છે. અજ્ઞાનીને આ બાહ્ય ચીજોની ચમક દેખીને તેની અધિકતામાં એ રાજી થઈ જાય છે, પણ એ તો હાડકાના ફોસ્ફરસની ચમક છે. પેલા સ્મશાનની અંદર હાડકા જેના પીસ રહ્યા હોય ને, એની અંદર ફોસ્ફરસ હોય ને, એ ફોસ્ફરસ એ રાત્રે પછી ચમકે, એટલે એ એવી ચમક છે. અંદર ત્રણ લોકનો નાથ ચૈતન્ય સ્વરૂપ ભગવાન છે, તે ચમત્કારિક વસ્તુ છે. આવો શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ ભગવાન નાયક નવા કર્મ બંધનમાં નિમિત્ત થાય એવો એનો સ્વભાવ જ નથી. જો સ્વભાવથી આત્મા નિમિત્ત થાય, જો એમ માનીએ અને ખરેખર જો એવું થતું હોય કે આત્માનો એવો સ્વભાવ છે એ નિમિત્ત થાય, તો આત્મા વિકાર સ્વરૂપ જ થઈ જાય. તો પછી શુદ્ધ આત્મા અને વિકાર એની પર્યાય એમાં કોઈ પછી ભેદ જ રહેતો નથી, એ વિકાર સ્વરૂપ જ થઈ જાય. કર્મબંધનનું ઉપાદાન તો કર્મ જળ છે, એટલે કે એનો કરતા તો એક જળ કર્મ જ છે, અને એમાં અજ્ઞાનીનો અજ્ઞાન ભાવ છે, રાગ દ્વેષનો ભાવ છે, એ નિમિત્ત છે, કંઈ આત્મદ્રવ્ય નિમિત્ત નથી. બહુ સરસ વાત છે પ્રભુ. છતાંય હજી એક પ્રશ્ન અહીંયા કહે છે કે કાર્ય થાય એમાં બે કારણ હોય ને, ઘણી વાર આ પ્રશ્ન લીધો છે અને દરેક જગ્યાએ એ યથાર્થ જે જાતની ગાથા હોય એ પ્રમાણે ગુરુદેવ ઉપર ઉત્તર આપ્યા છે. અહીંયા પણ 199માં પાના ઉપર કહે છે કે બે કારણ કયા છે ને. હા, એક યથાર્થ કારણ છે. કર્મબંધની વાત લઈએ અહીંયા તો એના બે કારણ સમજવા હોય તો એક યથાર્થ કારણ છે અને બીજું ઉપચારથી કારણ છે. અજ્ઞાની વ્યાપકપણે રાગને કરે છે. જો ખરેખર તો એ રાગને કરી શકે જ નહીં. કેમ કે એનું તો શુદ્ધ નિર્મળ સ્વરૂપ જ છે, ભગવાન આત્માનું તેવું સ્વરૂપ છે, પણ હજી એ અજ્ઞાન અવસ્થામાં છે, એટલે એ માન્યતા એની છે. એટલે અજ્ઞાની વ્યાપકપણે રાગને કરે છે અને રાગનો વ્યાપક આત્મા અને રાગ એનું વ્યાપ એટલે કાર્ય કર્મ એમ એ અજ્ઞાનપણે માને છે. તે રાગ નવા કર્મબંધમાં નિમિત્ત છે. ત્યાં નિમિત્ત દેખીને મેં કર્મ બાંધ્યા એમ અજ્ઞાની માને છે, એટલે આ નિમિત્ત કારણ. અને પહેલું શું કારણ, મૂળ કારણ તો કે એ પૂતગળ દ્રવ્ય જે છે એ જ એનું કારણ છે કર્મબંધનું, એ જ ખરેખર ઉપાદાન કારણ છે. પણ આ વાત ગળે બેસવી બહુ અઘરી છે, વારંવાર અભ્યાસ કરે તો એ બેસે. જડ કર્મના બંધની પર્યાયનો કરતા આત્મા છે એમ બિલકુલ છે જ નહીં. જડ કર્મને બાંધનારો કરવાવાળો આત્મા છે જ નહીં. કર્મબંધની જે પર્યાય થઈ, કર્મ જે બંધાયું અને જે પર્યાય થઈ એ પૂતગળનું કાર્ય છે, કેમ કે પૂતગળ ત્યાં વ્યાપી રહ્યું છે એટલે પૂતગળનો એ સાથે એ પર્યાય સાથે વ્યાપક ભાવ છે એટલે પૂતગળ જ એ વ્યાપક થઈને એનો કરતા થાય છે. અને એ વખતે નિમિત્ત તરીકે જો લેવામાં આવે તો એ માત્ર એટલું કે અજ્ઞાનીને રાગ દ્વેષ છે એ રાગ દ્વેષના ભાવ એમાં નિમિત્ત કારણ છે. પણ એ આત્માનું વ્યાપ કર્મ નથી, આત્માનું એ કાર્ય નથી. અજ્ઞાની જેટલા રાગ દ્વેષ કરે તેટલા પ્રમાણમાં નવા કર્મનો બંધ થાય છે. ત્યાં રાગ દ્વેષમાં અજ્ઞાનીને વ્યાપ વ્યાપકપણું છે પણ કર્મબંધ સાથે એને વ્યાપ વ્યાપકપણું નથી. અજ્ઞાનીને વ્યાપ વ્યાપકપણું એના વિભાવ ભાવ સાથે છે, રાગ દ્વેષ સાથે છે, પણ પેલા જડ કર્મ સાથે તો એને વ્યાપ વ્યાપકપણું નથી. અજ્ઞાની રાગ આદિ કરે છે પણ કર્મબંધનું કામ કરે છે એમ બિલકુલ નથી. બહુ સરસ સ્પષ્ટ વાત અહીંયા સમજાવી દીધી. અહીંયા પારા નંબર 200 ઉપર ગુરુદેવ કહે છે કે ઘડાની પર્યાયમાં, ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ઘડાની પર્યાયમાં વ્યાપ વ્યાપક અને ભાવ ભાવક પૂતગળ છે. એ પૂતગળ પોતે જ એ કરે છે અને પૂતગળ જ એને ભોગવે છે. પણ કુંભાર એ ઘડાને કરે છે અને ભાવ ભાવક પણ ભોગવે છે એમ બિલકુલ નથી. એ વાત તો આ દ્રષ્ટાંતમાં સિદ્ધ થઈ છે. એવી રીતે અંદરમાં વ્યાપ વ્યાપક ભાવથી પૂતગળ દ્રવ્ય કર્મને કરે છે અને ભાવ ભાવક ભાવથી પૂતગળ દ્રવ્ય જ કર્મને ભોગવે છે. જુઓ, પૂતગળ વ્યાપક અને કર્મ એનું વ્યાપ્ય, જે જડ કર્મ બંધાયા એનું વ્યાપ્ય. તેથી જડ કર્મને વ્યાપ વ્યાપક ભાવે પૂતગળ કરે છે, જીવ કરતો નથી. અને પૂતગળ દ્રવ્ય જ કર્મને ભાવ ભાવક ભાવ વડે ભોગવે છે. પૂતગળ દ્રવ્ય પોતે ભાવ્ય, પૂતગળ દ્રવ્ય જે છે એ પોતે ભાવ્ય, એટલે ભાવ્ય એટલે ભોગવવા યોગ્ય. પૂતગળ દ્રવ્ય પોતે ભાવ્ય એટલે ભોગવવા યોગ્ય. એ કર્મની અવસ્થાને ભાવકપણે ભોગવે છે, પૂતગળ જ એને ભોગવે છે. પૂતગળ દ્રવ્યમાં એવી ભોગતા શક્તિ છે જેથી પૂતગળ કર્મને ભોગવે છે. જો આ જરાક અઘરું પડશે પણ સમજવાનું છે, બહુ સરસ વાત આમાં મૂકી છે. કેમ કે જે પરિણામ જેના થાય એને ભોગવે છે એટલે એવા ભાવે છે એટલે ભોગવે છે. કર્મની પ્રકૃતિ બંધના ચાર પ્રકાર છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. તત્વા સૂત્રમાં આવે છે કે વિપાકો અનુભવ, એટલે કે કર્મના વિપાકનો અનુભવ જીવ કરે છે એમ ત્યાં આવે છે. પણ એ વ્યવહારમાં એનું કથન છે. કર્મના વિપાકનો અનુભવ જીવને નથી થતો. કર્મના વિપાકનો અનુભવ જીવને ક્યાંથી થાય? કર્મનો વિપાક તો પૂતગળમાં છે. પણ એ તો વ્યવહારથી એમ કહેવામાં આવ્યું છે, જે જીવ એવા વિપાક સાથે જોડાય છે, વિપાકમાં શું છે? ફળ આવ્યું છે. એ ફળ આવ્યું છે એની સાથે જે જીવ જોડાય છે એને માટે એમ કહેવામાં આવે કે વિપાક છે તે જીવને પોતાના વિકારી ભાવ થવામાં નિમિત્ત કારણ છે. એટલે આ તો વ્યવહારનું નિમિત્તથી કથન કરેલું છે. ખરેખર તો કર્મનો અનુભવ જીવ કરતો જ નથી, કર્મના વિપાકનો અનુભવ જીવ નથી કરતો. એ તો પોતે પોતાના ભાવનો જ અનુભવ કરે છે, પોતાના ભાવને જ ભોગવે છે. જે વિપાક આવ્યા છે, જે કાર મળી છે, જે ધન મળ્યું છે, જે ઘર મળ્યું છે, આ બધું મળ્યું છે એને એ નથી અનુભવતો. પણ એના સંબંધીનો એનો પોતાનો જે ભાવ છે કે આ સારું છે, આ ખરાબ છે, આ ગમે છે, આમ આનાથી મજા આવે છે, એવા ભાવને એ ભોગવે છે. એટલે એ ખરેખર તો કર્મના વિપાકનો અનુભવ એનું ભોગવવા પણ જીવને નથી. એ તો વ્યવહારથી એમ કહેવામાં આવે છે. ખરેખર તો કર્મનો અનુભવ જીવ કરતો નથી. કર્મનો વિપાક તો કર્મમાં રહ્યો. જીવ તો પોતાના રાગ દ્વેષનો અનુભવ કરે છે કે આ સારું, આ મજાનું, આ ગમે છે. જે પદાર્થો એને સંયોગમાં આવ્યા છે કર્મના વિપાકને કારણે, એ વખતે એના તરફનો એનો જે ભાવ છે એને એ ભોગવે છે. બહુ સરસ રીતે બધું સ્પષ્ટ કરી દીધું છે. અહીંયા આગળ પણ કહે છે પાના નંબર 201 ઉપર પણ છેલ્લા પેરેગ્રાફમાં કે જુઓ અજ્ઞાની ભાવ્ય ભાવક ભાવથી વિષયોની નિકટતાથી ઉપજેલી પોતાની સુખ દુઃખરૂપ પરિણતિને ભોગવે છે પણ વિષયોને ભોગવતો નથી, સ્ત્રીના શરીરને ભોગવતો નથી, દાળ ભાતને કે લાડુને કે મોસંબીના રસને એ ભોગવતો નથી, એ તો પોતાના જે ભાવ છે એના સંબંધીના એને એ ભોગવે છે. બહુ સરસ વાત કરી છે. જે નિકટમાં આ ધન સંપત્તિ ઇત્યાદિ જે આવ્યા છે એનું લક્ષ કરી અને એ જે સુખ દુઃખની કલ્પના કરે છે અને એના હરખ સુખના જે પરિણામ થાય છે એને એ ભોગવે છે, એને એ ભાવ્ય ભાવક પણ એ ભોગવે છે. ભાવ્ય ભાવકપણું જીવનું ક્યાં છે? એના ભાવ સાથે ભાવ્ય ભાવકપણું છે. અને એના ભાવ કઈ રીતે થાય છે? તો કે કર્મના ઉદયને કારણે એની સમીપમાં આ જે લાડવા મોસંબી સ્ત્રી કુટુંબ ધન બધું આવ્યું છે એનું લક્ષ થતા એ જે ભાવ થાય છે એ એના ભાવ છે અને એના ભાવ સાથે એને ભાવ્ય ભાવકપણાનો સંબંધ છે. એટલે એ પોતે પોતાના ભાવને ભોગવે છે પણ પરપદાર્થને તો એ ભોગવતો જ નથી. બહુ સ્પષ્ટ વાત કરી છે. આગળ અહીંયા ભાવાર્થમાં લઈએ, પાના નંબર 202 ઉપર ભાવાર્થમાં અહીંયા કહે છે કે જુઓ પૂતગળ કર્મ છે તે પર્યાય છે. પર્યાય થઈ ને પૂતગળ કર્મ, કેમ કે કર્મ અને રજકણો ભેગા થઈ અને સ્કંદ બન્યો એ એક પર્યાય થઈ. તો જુઓ પૂતગળ કર્મ છે તે પર્યાય છે અને તેને પૂતગળ દ્રવ્ય જ કરે છે, જીવ કરતો નથી. જીવ તો પૂતગળ કર્મની જે ઉત્પત્તિ થાય એ ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગદ્વેષના પરિણામને કરે છે. જીવ શું કરે? એ રાગદ્વેષના પરિણામને કરે છે અને એ પરિણામો નિમિત્ત કારણ તરીકે પેલા પૂતગળ કર્મ ઉત્પન્ન થાય છે તો એમાં એ અનુકૂળ છે. નીચે પણ અહીંયા કહે છે કે પરંતુ જીવ અને પૂતગળનો આવો નિમિત્ત નૈમિતિક ભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે, મિથ્યા માન્યતા છે કે એ પૂતગળ કર્મને કરે છે, ખરેખર એ કરતો નથી. અથવા તો એ પૂતગળ કર્મને ભોગવે છે પણ એ ખરેખર એને ભોગવતો નથી. બહુ સરસ રીતે બધું સમજાવ્યું છે. આગળ કહે છે કે હું રાગદ્વેષ કરું છું તો પૂતગળ કર્મનો બંધ થાય છે એમ અજ્ઞાની ભ્રમથી માને છે. મેં રાગદ્વેષ કર્યો તેથી કર્મને બંધાવવું પડ્યું એમ અજ્ઞાની માને છે, પણ એમ છે નહીં. તે સમયે કર્મની પર્યાય જે થવા યોગ્ય હતી તે પૂતગળથી થઈ છે, એટલે કે પૂતગળ દ્રવ્ય પોતે કરી છે. કારણે રજકણો પરમનમન કરે છે, બંધાય છે, સ્કંદ થાય છે, કર્મની પ્રકૃતિઓ બંધાય છે, તો એમાં એ પૂતગળ દ્રવ્યનું કારણ છે, એ જ એનું ઉપાદાન કારણ છે, એ જ એનો કર્તા છે, એ જ એમાં વ્યાપે છે, પણ જીવ એમાં વ્યાપતો નથી. એની ઉત્પત્તિની એની જન્મ ક્ષણ છે એટલે એવા કર્મ બંધાય છે. એમ પણ નથી કે રાગ કર્યો માટે ચારિત્ર મોહનો બંધ થયો, એમ પણ નથી. કર્મનું પરિણમન પોતાથી સ્વકાળે સ્વતંત્ર થયું, એ કર્મ બંધાયા, એ પોતાથી બંધાયા, કારણ રજકણો પોતાથી બંધાયા, એ સ્વતંત્ર રીતે બંધાયા. એમ નથી કે અહીંયા રાગ કર્યો ચારિત્ર મોહનો બંધ થયો, રાગ કર્યો માટે એ મોહનીય કર્મ બંધાયું, એમ નથી. કે જ્ઞાનાવરણીય બંધાયું કે કોઈ પણ કર્મ બંધાયું, એમ નથી. એ તો એમાં નિમિત્ત કારણ છે, રાગ છે એ તો નિમિત્ત કારણ છે. મૂળ કારણ તો કર્મનું એક જ છે કે એ પૂતગળ કર્મ પોતે એવું પરિણમન કરે છે અને એ બંધાય છે કર્મ, તો એનો સ્વકાળ છે અને એ સ્વતંત્ર રીતે એ પર્યાય થાય છે. એમાં જીવના જે ભાવ રાગાદી ભાવ છે એ નિમિત્ત કારણ છે. આવી વસ્તુસ્થિતિ છે. છતાં જીવ પૂતગળ કર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીનો અનાદિથી એવો વ્યવહાર પ્રસિદ્ધ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ. 84મી ગાથાની અંદર ઘણી ઘણી સ્પષ્ટતાઓ કરી, ઘણું આપણને ભેદ જ્ઞાન કરાવ્યું છે કે ભગવાન આત્મા કઈ રીતે છે, એકારી ભાવ જે છે એનાથી જુદો છે, ત્રિકાળ દ્રવ્ય જે છે એ ક્યારેય કોઈનું નિમિત્ત પણ થતું નથી. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી Thank you.